એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે એક એવા ધર્મ વિશે છે જેનું નામ આપણામાંથી ઘણાએ સાંભળ્યું હશે, પણ કદાચ બહુ જ ઓછા લોકો તેને ઊંડાણપૂર્વક સમજતા હશે.
બિલકુલ.
પુસ્તક છે રિચાર્ડ લાયમન બુશમેનનું મોર્મનિઝમ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
અને આ વિષય એટલા માટે રસપ્રદ છે કારણ કે તે એક મોટા વિરોધાભાસને રજૂ કરે છે.
કઈ રીતે?
જો એક તરફ મોર્મોનિઝમની સ્થાપના સોનાની પ્લેટો અને એક યુવાન છોકરાને થયેલા દૈવી દર્શન જેવી વાર્તાઓ પર આધારિત છે, હવે આ બહારથી સાંભળવામાં કદાચ કોઈને વિચિત્ર લાગે.
હા, ચોક્કસપણે.
પણ બીજી તરફ આજે દુનિયાભરમાં 16 કરોડથી વધુ લોકો તેને અનુસરે છે અને આ લોકો મોટાભાગે શિક્ષિત, કુટુંબ કેન્દ્રિત અને સફળ લોકો છે.
બરાબર. તો સવાલ એ થાય છે કે આ બંને વાતો એકસાથે કેવી રીતે શક્ય બને? આ જ ગૂંચવણ છે.
એજ.
અને આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાની કોશિશ કરીશું. એક વાત સ્પષ્ટ કરી દઈએ કે આપણો ઈરાદો કોઈ ધર્મનો પ્રચાર કરવાનો કે તેની ટીકા કરવાનો નથી.
ના, બિલકુલ નહીં.
આપણો હેતુ ફક્ત એક બૌદ્ધિક જિજ્ઞાસાથી એ સમજવાનો છે કે આ માન્યતાઓ તેના અન્યાયીઓ માટે શું અર્થ ધરાવે છે અને આટલી આકર્ષક કેમ છે.
ચોક્કસ. એક સમજણ કેળવવાનો પ્રયાસ છે.
તો ચાલો આ સફરની શરૂઆત લેખકથી કરીએ. કોણ છે રિચર્ડ લાયમન બુશમેન?
બુશમેન કોઈ સામાન્ય લેખક નથી. તેઓ અમેરિકાના એક ખૂબ જ, એમ કહી શકાય કે, પ્રતિષ્ઠિત ઇતિહાસકાર છે. તેમણે હાર્વર્ડમાંથી પીએચડી કરી છે અને કોલંબિયા જેવી મોટી યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. પણ અહીં એક રસપ્રદ વળાંક છે. તે પોતે પણ મોર્મોન ધર્મના શ્રદ્ધાળુ અનુયાયી છે.
ઓહ, તો આ તો ઇનસાઇડર અને આઉટસાઇડર બંને દ્રષ્ટિકોણ એક જ વ્યક્તિમાં આવી ગયા. પણ એમાં એક જોખમ નથી?
કેવું જોખમ?
મારો મતલબ, જો લેખક પોતે જ શ્રદ્ધાળુ હોય તો શું તે વિવાદાસ્પદ મુદ્દાઓ પર ખરેખર નિષ્પક્ષ રહી શકે? પુસ્તક આ સંતુલન કેવી રીતે જાળવે છે?
આ બહુ સારો સવાલ છે અને બુશમેન પોતે આ વાતને સ્વીકારે છે. તે સ્પષ્ટ કહે છે કે તેમનો હેતુ ધર્મનો બચાવ કરવાનો નથી, પણ તેને સમજાવવાનો છે.
એટલે કે અપોલોજિસ્ટ નથી, એક્સપ્લિકેટર છે.
બિલકુલ. તેઓ ભૂતકાળના વિવાદાસ્પદ વિષયો જેમ કે બહુપત્નીત્વની પ્રથા કે પછી હિંસક સંઘર્ષો, તેનાથી દૂર નથી ભાગતા.
અચ્છા.
તે એક ઇતિહાસકારની પ્રામાણિકતાથી તથ્યો રજૂ કરે છે, પણ સાથે જ એક અનુયાયીની સહાનુભૂતિથી સમજાવે છે કે આ માન્યતાઓ લોકોને કેમ આકર્ષે છે. આ જ કારણે આ પુસ્તક આટલું શક્તિશાળી બને છે.
સમજાઈ ગયું. તો પુસ્તકની મુખ્ય વાત શું છે? લેખક આપણને શું સમજાવવા માંગે છે?
લેખકનો મુખ્ય તર્ક એ છે કે જો તમારે મોર્મોનિઝમને સાચે જ સમજવું હોય તો તમારે તેની વિચિત્ર લાગતી વાર્તાઓથી આગળ વધવું પડશે.
એની પાછળ જોવું પડશે?
હા, તેની પાછળનો જે તર્ક છે, જે વિશ્વ દૃષ્ટિકોણ છે, તેને સમજવો પડશે. પુસ્તક મૂળભૂત રીતે એ પ્રશ્નનો જવાબ આપે છે કે આ ધર્મ એક નાના સતાવેલા સમુદાયમાંથી આટલો મોટો વૈશ્વિક ધર્મ કેવી રીતે બન્યો.
અને જવાબ શું છે? આટલા મોટા વિકાસનું રહસ્ય શું છે?
જવાબ બે મુખ્ય વિચારોમાં રહેલો છે. પહેલો છે પુનઃસ્થાપના, એટલે કે રેસ્ટોરેશન.
પુનઃસ્થાપના.
અને બીજો છે સતત દૈવી સાક્ષાત્કાર, એટલે કે કન્ટિન્યુઈંગ રેવલેશન.
આને થોડું સરળ શબ્દોમાં સમજાવશો?
ચોક્કસ. જુઓ, મોર્મન એવું નથી માનતા કે તેમણે ખ્રિસ્તી ધર્મમાં કોઈ સુધારો કર્યો છે.
તો
તેઓ માને છે કે તેમણે ઈશુ દ્વારા સ્થાપિત મૂળ ચર્ચને, જે પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયું હતું, તેને ફરીથી સ્થાપિત કર્યું છે.
ઓકે, એટલે સુધારણા નહીં, પુનઃસ્થાપના.
બરાબર. અને બીજું, તેઓ માને છે કે ભગવાન આજે પણ પોતાના પયગંબરો દ્વારા વાત કરે છે. આ વિચાર લોકોને આધુનિક દુનિયામાં ભગવાન સાથે એક જીવંત અને વ્યક્તિગત સંબંધ આપે છે.
રસપ્રદ. તો ચાલો આને વધુ ઊંડાણપૂર્વક સમજીએ. પુસ્તકને પ્રકરણોમાં જોવાને બદલે ચાલો તેને 3 મુખ્ય વિષયોમાં વહેંચીએ. તેની પાયાની વાર્તા, તેના સૌથી મોટા વિચારો અને તેની જીવનશૈલી.
સારો વિચાર છે.
તો શરૂઆત વાર્તાથી કરીએ. આ બધું શરૂ ક્યાંથી થયું?
બધું શરૂ થાય છે 1820માં ન્યૂયોર્કના એક 14 વર્ષના છોકરા જોસેફ સ્મિથથી.
માત્ર 14 વર્ષનો?
હા, તે સમયે અમેરિકામાં ધાર્મિક માહોલ ખૂબ જ ગૂંચવણ ભર્યો હતો. અલગ અલગ ચર્ચ પોતે સાચા હોવાનો દાવો કરતા હતા, અને જોસેફ એ જાણવા માંગતો હતો કે આખરે સાચો રસ્તો કયો છે.
એટલે એણે શું કર્યું?
તે જંગલમાં પ્રાર્થના કરવા ગયો.
અને ત્યાં શું થયું?
ત્યાં તેને જે અનુભવ થયો તે જ મોર્મોનિઝમનો પાયો છે. તેના કહેવા મુજબ ભગવાન પિતા અને ઈશુ ખ્રિસ્તે તેને વ્યક્તિગત રીતે દર્શન આપ્યા.
સીધા જ?
હા, અને કહ્યું કે હાલના તમામ ચર્ચ સાચા માર્ગથી ભટકી ગયા છે અને તેણે કોઈમાં જોડાવું નહીં. બુશમેન કહે છે કે આ કોઈ નવો વિચાર નહોતો, પણ એક નવી ઘટના હતી.
ભગવાન અને માણસ વચ્ચેની સીધી મુલાકાત.
બરાબર.
અને આ પછી પેલી સોનાની પ્લેટોની વાત આવે છે, ખરું ને?
હા, બિલકુલ. થોડા વર્ષો પછી મોરોનાઈ નામના એક દેવદૂતે તેને જમીનમાં દાટેલી સોનાની પ્લેટો બતાવી.
સોનાની પ્લેટો?
હા. આ પ્લેટો પર અમેરિકામાં રહેતા પ્રાચીન લોકોનો ઇતિહાસ લખેલો હતો, જેમની મુલાકાત ઈશુ ખ્રિસ્તે તેમના પુનરુત્થાન પછી લીધી હતી. જોસેફે આ પ્લેટોનો અનુવાદ કર્યો, જે આજે બુક ઓફ મોર્મોન તરીકે ઓળખાય છે.
પણ પુસ્તક આને કેવી રીતે સમજાવે છે? મારો મતલબ, એક તર્કસંગત વ્યક્તિ માટે આ વિશ્વાસનો સેતુ કેવી રીતે બંધાય છે? શું કોઈ પુરાવા?
પુસ્તક પુરાવા આપવાને બદલે શ્રદ્ધાની પ્રકૃતિ સમજાવે છે. તે કહે છે કે બુક ઓફ મોર્મોનનું અસ્તિત્વ જ શ્રદ્ધાની કસોટી છે.
કઈ રીતે?
તે એક ભૌતિક વસ્તુ છે જે દાવો કરે છે કે તે દૈવી છે. એટલે અનુયાયીઓ માટે આ પુસ્તક કાં તો ઇતિહાસનો સૌથી મોટો ચમત્કાર છે,
અથવા સૌથી મોટી છેતરપિંડી.
બરાબર. વચ્ચેનો કોઈ રસ્તો નથી, અને આ જ વાત તેને આટલું શક્તિશાળી બનાવે છે.
વાહ, આ તો પાયાની વાર્તા થઈ. હવે ચાલો એવા વિચારો પર આવીએ જે આ ધર્મને ખરેખર અનન્ય બનાવે છે. તેના સૌથી મોટા વિચારો કયા છે?
અહીં જ મોર્મન ધર્મશાસ્ત્ર ખરેખર ક્રાંતિકારી બને છે. પહેલો વિચાર ભગવાનના સ્વરૂપ વિશે છે.
ઓકે.
તેઓ માને છે કે ભગવાન કોઈ અમૂર્ત શક્તિ નથી, પરંતુ આપણી જેમ જ માંસ અને હાડકાનું ભૌતિક શરીર ધરાવે છે. તેઓ એક મહિમાવાન સંપૂર્ણ મનુષ્ય જેવા છે.
અને એટલું જ નહીં, મેં સાંભળ્યું છે કે એક સ્વર્ગીય માતાનો પણ ખ્યાલ છે.
હા, હેવનલી મધર. આ પણ એક મહત્વનો સિદ્ધાંત છે.
આ તો પરંપરાગત ખ્રિસ્તી માન્યતાઓથી બિલકુલ અલગ છે, પણ આનાથી શું ફરક પડે છે?
બહુ મોટો ફરક પડે છે. જો ભગવાન તમારા જેવા જ હોય તો તમે તેમની સાથે વધુ ઊંડો વ્યક્તિગત સંબંધ બાંધી શકો છો. તે કોઈ દૂરની અજાણી શક્તિ નથી, પણ એક શાબ્દિક પિતા છે. પણ આનાથી પણ મોટો અને કદાચ મગજને હલાવી દે તેવો વિચાર તો હવે આવે છે.
કયો વિચાર?
તેને શાશ્વત પ્રગતિ કહેવાય છે. તેનો સાર એક વાક્યમાં છે, જેમ આજે માણસ છે તેમ ભગવાન એક સમયે હતા. જેમ આજે ભગવાન છે તેમ માણસ બની શકે છે.
એક મિનિટ, શું આનો અર્થ એ થયો કે મોર્મોનિઝમમાં જીવનનો અંતિમ ધ્યેય સ્વર્ગમાં જવાનું નથી, પણ ભગવાન બનવાનો છે?
હા.
આ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે.
બિલકુલ. આ કોઈ નાનો ફેરફાર નથી, આ માનવ સંભાવિકતા વિશેના સમગ્ર ખ્યાલને બદલી નાખે છે.
કઈ રીતે?
તે તમારા રોજિંદા જીવનને, લગ્ન, બાળકો, સંઘર્ષો, આ બધાને એક બ્રહ્માંડીય તાલીમનું મેદાન બનાવી દે છે. તમે ફક્ત ભગવાનની પૂજા નથી કરી રહ્યા,
તમે તેમના જેવા બનવાનું શીખી રહ્યા છો.
બરાબર. આ માનવતા વિશેનો એક અત્યંત આશાવાદી દૃષ્ટિકોણ છે.
અને મને લાગે છે કે આ જ વિચાર કુટુંબના મહત્વ સાથે પણ જોડાયેલો છે, ખરું ને?
ચોક્કસ. કારણ કે જો પ્રગતિ શાશ્વત હોય તો સંબંધો પણ શાશ્વત હોવા જોઈએ. મોર્મન મંદિરોમાં પરિવારોને માત્ર આ જીવન માટે નહીં, પણ અનંતકાળ માટે સીલ કરવામાં આવે છે.
એટલે મૃત્યુ પછી પણ કુટુંબ સાથે રહે?
હા. આ વિચાર ખૂબ જ શક્તિશાળી છે, અને મને લાગે છે કે ભારતીય કૌટુંબિક મૂલ્ય સાથે ઊંડો પડઘો પાડે છે.
ખરેખર? તો આ મોટા વિચારો થયા, પણ આ વિચારો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતરે છે? ચાલો હવે જીવનશૈલી પર વાત કરીએ. તેમણે કેવા પ્રકારનો સમાજ બનાવવાનો પ્રયત્ન કર્યો?
તેમનો ધ્યેય હંમેશા ઝાયોન બનાવવાનો રહ્યો છે.
ઝાયોન?
હા, એટલે કે પૃથ્વી પર ભગવાનનું રાજ્ય. અને આ માત્ર કોઈ આધ્યાત્મિક ખ્યાલ નહોતો, તે એક સ્ટાર્ટઅપ શહેર જેવું હતું. એક એવો સમાજ જે શરૂઆતથી જ તેમના સિદ્ધાંતો પર બાંધવામાં આવ્યો હોય, જ્યાં ધર્મ અને રોજિંદુ જીવન એક જ હોય.
અને આના કારણે જ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે.
ખૂબ જ. આ પ્રયાસોને કારણે જ તેમને શરૂઆતમાં ભારે અત્યાચાર સહન કરવો પડ્યો, જેનાથી તેમની સામુદાયિક ઓળખ વધુ મજબૂત બની.
અને આ સમુદાયનું સંચાલન કેવી રીતે થાય છે? મેં સાંભળ્યું છે કે તેમની પાદરીઓની વ્યવસ્થા ખૂબ જ અલગ છે.
હા, અને આ જ તેમની સંસ્થાકીય શક્તિનું રહસ્ય છે. તેમના ચર્ચમાં કોઈ વ્યાવસાયિક પગારદાર પાદરીઓ નથી.
તો પછી આનો અર્થ એ થયો કે ચર્ચમાં બધું સ્વયંસેવકો દ્વારા ચાલે છે. આ વ્યવસ્થા રોજિંદા સ્તરે કેવી રીતે કામ કરે છે?
બરાબર એ જ. સ્થાનિક સ્તરે બધી જ કામગીરી, રવિવારની સભાઓથી લઈને સામાજિક કાર્યક્રમો સુધી, સભ્યો દ્વારા સ્વૈચ્છિક રીતે કરવામાં આવે છે.
એટલે કોઈકને કોઈક જવાબદારી સોંપાય છે?
હા, દરેકને કોઈક ને કોઈક જવાબદારી, જેને કોલિંગ કહેવાય છે, તે સોંપવામાં આવે છે. આનાથી લોકોમાં માલિકીની ભાવના આવે છે અને એક મજબૂત સપોર્ટ સિસ્ટમ બને છે.
અને આ જીવનશૈલીના કેટલાક નિયમો પણ છે, જેમ કે આહારના નિયમો.
હા, તેને વર્ડ ઓફ વિઝડમ કહેવાય છે, જે દારૂ, તમાકુ, કોફી અને ચા જેવા પદાર્થોથી દૂર રહેવાની સલાહ આપે છે.
ઓકે, અને બીજો પેલો દાનનો સિદ્ધાંત.
હા, ટાઇથિંગ, જેમાં સભ્યો પોતાની આવકનો 10મો ભાગ ચર્ચને દાનમાં આપે છે.
10%, એ તો ઘણું કહેવાય.
હા, પણ તેને એક પ્રકારના સોશિયલ સબ્સ્ક્રિપ્શન તરીકે જોઈ શકાય છે. કલ્પના કરો કે તમારા સમુદાયની બધી જ જરૂરિયાતો, ચર્ચના મકાનો, પ્રવૃત્તિઓ, વિશ્વભરમાં ચાલતું કલ્યાણકારી કાર્ય આ ફાળામાંથી જ પૂરું થાય છે.
એટલે આ માત્ર દાન નથી, પણ સમુદાયમાં એક રોકાણ છે.
બરાબર, જે જૂથની ઓળખને વધુ મજબૂત બનાવે છે.
હવે મને સમજાયું. મેં ઘણીવાર મારા શહેરમાં સફેદ શર્ટ અને ટાઈ પહેરેલા બે યુવાન વિદેશીઓને સાયકલ પર ફરતા જોયા છે. મને હંમેશા નવાઈ લાગતી કે તેઓ કોણ છે. તો આ એ જ મિશનરી કાર્યક્રમ છે?
બિલકુલ. હજારો યુવાનો 18 થી 24 મહિના માટે પોતાના ખર્ચે દુનિયાભરમાં સેવા આપવા જાય છે, અને આ જ કાર્યક્રમને કારણે મોર્મોનિઝમ એક અમેરિકન ધર્મમાંથી વૈશ્વિક ધર્મ બન્યો.
તો હવે એમની સામે વૈશ્વિક પડકારો પણ હશે?
ચોક્કસ. જેમ કે અમેરિકન કેન્દ્રિત સંસ્કૃતિને વિવિધ સંસ્કૃતિઓમાં અનુકૂલિત કરવાનો પડકાર.
આ સમગ્ર ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી છે. જો આપણે આ પુસ્તકમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ તારવવા હોય, જે ખરેખર વિચારવા જેવા હોય, તો તે કયા હશે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો સંદેશ એ છે કે મોર્મોનિઝમની અપીલ તેની વિચિત્ર લાગતી વાર્તાઓમાં નથી, પરંતુ માનવ સંભાવિતા વિશેના તેના ક્રાંતિકારી અને અત્યંત આશાવાદી દૃષ્ટિકોણમાં છે.
પેલો ભગવાન બનવાનો વિચાર.
હા, એ વિચાર કે તમે ફક્ત ભગવાનના બાળક નથી, પણ તમે તેમના જેવા બની શકો છો, તે જીવનને એક ગહન અર્થ આપે છે.
અને બીજો સંદેશ?
બીજો સંદેશ એ છે કે આ ધર્મ અત્યંત વ્યવહારુ છે. તે માત્ર વ્યક્તિગત મુક્તિની વાત નથી કરતો, પણ એક મજબૂત સમુદાય કેવી રીતે બનાવવો તેની એક આખી બ્લુપ્રિન્ટ આપે છે.
પેલું સામાન્ય લોકોનું પાદરીપદ અને બધાને જવાબદારી આપવાનો વિચાર.
હા, એ સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ જોડાયેલું અને મૂલ્યવાન અનુભવે.
આ પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય છે. ચાલો તેમાંથી કેટલાક પર નજર કરીએ. પહેલો વિચાર જે મને સ્પર્શી ગયો તે એ છે કે મોર્મોનિઝમનો પાયો કોઈ નવો વિચાર નથી, પરંતુ એક નવી ઘટના છે. બાકી બધું તે એક ક્ષણની વાસ્તવિકતામાંથી વહે છે.
આ બહુ ઊંડી વાત છે. તે બતાવે છે કે શ્રદ્ધા ફક્ત ફિલસૂફી પર નહીં, પણ એક અનુભવ પર આધારિત છે.
એટલે એક ઐતિહાસિક દાવા પર.
હા, તે શ્રદ્ધાને શું થયું હતું એ પ્રશ્ન સાથે જોડે છે, શું હોઈ શકે તેની સાથે નહીં. આ તેને ખૂબ જ નક્કર બનાવે છે.
બીજો વિચાર જે આપણે ચર્ચ્યો, જીવનનો ઉદ્દેશ્ય માત્ર ભગવાનની પૂજા કરવાનું નથી, પરંતુ તેમના જેવા કેવી રીતે બનવું તે શીખવાનો છે.
અને આ જ વિચાર રોજિંદા સંઘર્ષોને પણ એક મોટા બ્રહ્માંડીય ઉદ્દેશ્ય સાથે જોડી દે છે. તમારી નોકરી, તમારું કુટુંબ, તમારી નિષ્ફળતાઓ,
આ બધું તમારી શાશ્વત પ્રગતિની શાળાનો ભાગ બની જાય છે.
બરાબર.
અને ત્રીજો સમુદાય વિશે, મોર્મન લોકોને સમજવા માટે પૃથ્વી પર ઝાયોન એક શાબ્દિક પવિત્ર સમુદાય બનાવવાની તેમની સદીઓ જૂની યોજનાને સમજવી આવશ્યક છે. આ શોધે અત્યાચાર દ્વારા તેમની ઓળખ ખડી.
અને આ બતાવે છે કે તેમના માટે ધર્મ એ કોઈ વ્યક્તિગત અનુભવ નથી, પણ એક સામૂહિક પ્રોજેક્ટ છે.
તેઓ સાથે મળીને કંઈક બનાવી રહ્યા છે.
હા, આ જ ભાવના તેમને એકબીજા સાથે જોડી રાખે છે.
તો આ પુસ્તકના વિચારોમાંથી સામાન્ય જીવનમાં શું શીખી શકાય? શું તેની કોઈ વ્યવહારુ એપ્લિકેશન છે?
મને લાગે છે કે બે મુખ્ય શીખ છે. પહેલી, અન્ય માન્યતાઓ પ્રત્યે સહાનુભૂતિ. આ પુસ્તક આપણને શીખવે છે કે કોઈ અજાણી માન્યતાને સમજવા માટે તેઓ આવું વિચિત્ર કેવી રીતે માની શકે છે એવું પૂછવાને બદલે
એમ પૂછવું જોઈએ કે આ માન્યતા તેમના જીવનમાં શું અર્થ અને હેતુ પૂરો પાડે છે.
બરાબર. આ અભિગમ આપણને કોઈપણ અલગ પૃષ્ઠભૂમિના લોકો સાથે વધુ આદરપૂર્વક વાતચીત કરવામાં મદદ કરી શકે છે.
અને બીજી શીખ?
બીજી શીખ મજબૂત સમુદાયના નિર્માણ વિશે છે. મોર્મોન મોડલ બતાવે છે કે જ્યારે તમે દરેકને જવાબદારી અને માલિકી આપો છો ત્યારે તેઓ વધુ પ્રતિબદ્ધ બને છે.
એટલે કે ઓનરશિપની ભાવના.
હા, આ સિદ્ધાંત કોઈપણ સંસ્થામાં, ભલે તે ઓફિસ હોય, સોસાયટી હોય કે કોઈ ક્લબ હોય, સભ્યોની ભાગીદારી વધારવા માટે લાગુ કરી શકાય છે.
ઓ, આ સમગ્ર ચર્ચાના અંતે મારા માટે સૌથી મોટો વિચાર એ છે કે જે ધર્મને આપણે ઘણીવાર ફક્ત તેની બાહ્ય ઓળખથી જાણીએ છીએ તેની અંદર એક અત્યંત વ્યાપક અને આંતરિક રીતે સુસંગત વિશ્વ દૃષ્ટિકોણ છુપાયેલો છે.
બરાબર. આ પુસ્તક આપણને મોર્મોનિઝમને વિચિત્ર માન્યતાઓના સંગ્રહ તરીકે જોવાથી આગળ લઈ જાય છે. તે આપણને તેને એક એવી સંકલિત પ્રણાલી તરીકે જોવામાં મદદ કરે છે જે લાખો લોકોના જીવનને અર્થ, માળખું અને સૌથી અગત્યનું એક ભવ્ય આશા આપે છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે આ ચર્ચાને સમાપ્ત કરીએ. આજના માહિતી યુગમાં જ્યાં દરેક ઐતિહાસિક દાવાની ચકાસણી અને ટીકા થઈ શકે છે ત્યારે શ્રદ્ધા અને બૌદ્ધિક જિજ્ઞાસા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકાય?
ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે.
શું કોઈ સમુદાય પોતાના ઇતિહાસની તમામ જટિલતાઓ અને વિરોધાભાસોને સ્વીકારીને પણ પોતાની મૂળભૂત શ્રદ્ધાને મજબૂત રાખી શકે છે? આ એક મોટો પ્રશ્ન છે જેના પર વિચારવા જેવું છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.